ತತ್ವಾನಾಂ ವಂದೇ ತದ್ಗುಣಾದೌದ್ಧೈ. ದಶ ಲಕ್ಷಣ ಮಹಾಪರ್ವನಾಂ ಮಾಂಗಲಿಕ ದಿವಸೋಮಾಂ આજે નવમો દિવસ ઉત્તમ આકિંચન્ય ધર્મનો દિવસ છે. પાંચ ભાવના સ્વરૂપમાં નિયમસાર કલશ 58 મંગલાચરણ છે. કંચિત પંચમ ઘતય પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારામ કિંચન ભાવ પ્રપંચ પરિહીણામ. આત્માનામ અસાધારણ પાંચ ભાવ, ઔપશમિક, સાયુપશમિક, ઔપશમિક, સાયિક, સાયુપશમિક, ઔદયિક અને પારિણામિક ભાવે આત્માના અસાધારણ પાંચ ભાવ છે. એમાં ઔપશમિક ભાવના 2 ભેદ, ક્ષાયિક ભાવના 9 ભેદ, સાયુપશમિક ભાવના 18 ભેદ, ઔદયિક ભાવના 21 ભેદ અને પારિણામિક ભાવના 3 ભેદ, એમ કરીને કુલ આત્માના 53 પ્રકારના અસાધારણ ભાવ થાય છે. એમાં થોડીક જે સાયુપશમિક ભાવમાં જે અજ્ઞાન છે અને ઔદયિકમાં જે અજ્ઞાન છે, 5-7 મિનિટ થોડી એની ચર્ચા કરીને આપણે આગળ વધશું, કેમ કે એને થોડી ફોકસ કરવાની વધારે જરૂર લાગે છે. કે ક્ષાયુપશમિકવાળું જે અજ્ઞાન છે એ મિથ્યાદૃષ્ટિની જ હોય, અને ઔદયિકમાં જે અજ્ઞાન છે એ સમ્યક દૃષ્ટિને પણ હોય અને મિથ્યાદૃષ્ટિને પણ હોય. સીધી વાત એ છે કે ઔદયિકવાળું અજ્ઞાન એટલે શું? ભાવ જરા સમજશો તો બિલકુલ સરળ છે, એમાં કંઈ અઘરું છે નહીં. એનો ભાવ સમજી લો અહીંયા શું કહેવા માગે છે, કેમ કે અમારે સાંજે પણ ચર્ચા થઈ શરદભાઈના ઘરે થોડી, કે તમારે સમજો કે એના ઇંગ્લિશ વર્ડમાં તમને થોડો ખ્યાલ આવતો હોય તો, કે ક્ષયોપસમ માને જે જ્ઞાન, ઉઘડેલું જ્ઞાન છે, ખુલ્લું જ્ઞાન છે, એને શું વર્ડ વાપર્યો હતો, કંઈ વર્ડ વાપર્યો હતો હું ભૂલી ગયો, હા, પાર્શિયલ, પાર્શિયલ. અને ભગવાનને તો પાર્શિયલ જ્ઞાન નથી, ફૂલ્લી છે એમને તો, બરાબર છે, કેવલ જ્ઞાન. સાધક જીવ છે, સાધક શું કામ, પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના છદમસ્ત જીવ છે, જે સર્વજ્ઞ નથી, એ બધા જીવોને પાર્શિયલ નોલેજ છે, પાર્શિયલ જ્ઞાન છે, ફૂલ્લી જ્ઞાન નથી. તો જેટલું પાર્શિયલ છે ને, હવે એ સાચું છે કે ખોટું છે એ સેકન્ડ નંબરની વાત છે, એ સેકન્ડ નંબરની મેટર છે. પણ સર્વજ્ઞ સિવાયના બાકીના બધા જીવોને પાર્શિયલ જ્ઞાન જોવામાં આવે છે. હવે એ જ્ઞાન સાચું છે કે સમ્યક છે કે મિથ્યા, એ ડિપેન્ડ એ કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. સીધી રીતે વાત કરીએ કે એ જે પાર્શિયલ જ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિ જીવને બધું સમ્યક પાર્શિયલ છે, સમ્યક છે બધું, અને મિથ્યા દ્રષ્ટિ જીવનું બધું જ્ઞાન મિથ્યા છે. કેમ? કે મેં મિથ્યા દ્રષ્ટિ એના જ્ઞાનમાં જે જે વસ્તુઓ જણાય છે ને, ત્યાં પેલી સાદી ભાષામાં કહીએ ને, સખણી રીતે નથી જાણતો, સમજી ગયા, ગુજરાતી ભાષામાં સખણી રીતે નથી જાણતો. એ જાણવામાં કાંઈ ને કાંઈ શું કરે છે, ગડબડ કરે છે, કાં તો કારણ સંબંધમાં ગડબડ કરે, કાં તો સ્વરૂપ સંબંધમાં ગડબડ કરે, કાં તો ભેદાભેદ સંબંધમાં ગડબડ કરીને એ જાણે છે. એટલા માટે એનું ક્ષાયોપશમિક પાર્શિયલ જ્ઞાન કુજ્ઞાન કહેવામાં આવે છે. કુમતિ કુશ્રુતને કુ અવધિ કહેવામાં આવે છે. બરાબર છે? અને આ પાર્શિયલ જ્ઞાન કોને હોય? પાર્શિયલ જ્ઞાન પહેલાં કોને હોય? સમય દ્રષ્ટિને કે મિથ્યા દ્રષ્ટિને કોને હોય? ખાલી એટલી વાત કરો પહેલાં. હા, બધાને હોય પાર્શિયલ જ્ઞાન. માને પહેલાંથી બારમાવાળા બધાને પાર્શિયલ જ્ઞાન તો હોય, પણ હવે એમાં વાત એ છે કે હોય તો હવે સમ્યક અને મિથ્યા હોય તો બધાને હવે સાચા ખોટાની વાત નક્કી કરવાની છે. કે સાચું તો વિપરીત રૂપે નથી જાણતો તો સાચું છે, અને વિપરીત પૂર્વક જાણે છે તો ખોટું છે. બરાબર છે? હવે આપણે વાત આવે છે ઔદયિકવાળું અજ્ઞાન. ઔદયિકવાળું અજ્ઞાન એટલે શું? કે જે પાર્શિયલ જ્ઞાન છે ને, એ સિવાયનું બાકીનું જે હિડન છે, કે જે સંબંધનું નોલેજ આપણને નથી, તો ત્યાં નિમિત્તમાં જ્ઞાનાવરણ કર્મનો એવો ઉદય છે બહારમાં. અને આ બાજુ જીવને એ સંબંધનું જ્ઞાન જોવામાં આવતું નથી, એ છે નહીં એને જ્ઞાન. તો એ જે જ્ઞાન છે કે જે સંબંધનું ન હોવું, જે રિમેન રહી ગયું બાકી, એ ઔદયિકવાળું અજ્ઞાન છે. જેમ હું તમને કહું કે તલોદમાં અમારું તલોદ ને તલોદમાં અમારું ઘર ને જિન મંદિર, એનું તમને જ્ઞાન છે કે નહીં? જ્ઞાન છે તમને? નથી ને તમને જ્ઞાન? બરાબર છે? તો એ સંબંધનું તમને જ્ઞાન નથી ને, એટલું અજ્ઞાન ઔદયિકવાળું છે. સમજી ગયા ને? આ દ્રષ્ટાંત એ સિવાય એ રીતે સમજી લેવું, જે જે સંબંધનું આપણને જ્ઞાન નથી, એટલો આપણે જ્ઞાનાવરણ કર્મનો શું છે? ઉદય. એટલો જ્ઞાનાવરણ કર્મની તરફથી એટલો જ્ઞાનાવરણ કર્મનો શું છે? ઉદય. તો એ સંબંધનું કે તલોદ શું છે, તો એ સંબંધનું જ્ઞાન નથી. કોઈ જીવે સમજો સોનગઢ જોયું નથી, સપોઝ શિખરજી નથી જોયું, બરાબર છે? તો એ સંબંધનું જ્ઞાન નથી ને, તો ઔદયિકવાળું અજ્ઞાન છે. હવે વાત બરાબર સમજો, ધ્યાનથી બિલકુલ ક્લિયર થઈ જશે તમને, એકદમ હલકું થઈ જશે. સોનગઢ છે એ કોઈ જીવ બહાર છે, પરદેશમાં છે. હવે એમાં એક સમ્યક દ્રષ્ટિ પણ છે ને એક મિથ્યા દ્રષ્ટિ પણ છે, બે છે. હવે એ જીવે બેમાંથી કોઈએ સોનગઢ જોયું નથી. નથી જોયું સોનગઢ, તો એ સંબંધનું જ્ઞાન નથી ને બેમાંથી કોઈને. બેમાંથી કોઈને જ્ઞાન નથી, એ સંબંધનું જ્ઞાનાવરણ કર્મનું ઉદય, એ સંબંધનું જ જાણવું છે નહીં. તો એ સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાન છે, એ સંબંધનું જ્ઞાન નથી. અને મિથ્યા દ્રષ્ટિને પણ એ સંબંધનું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યું કે ના? એની અંદર સાચા ખોટાનો કોઈ પ્રશ્ન છે નહીં. કેમ સાચા ખોટાનો પ્રશ્ન નથી? કેમ કે એ સંબંધનું નોલેજ જ નથી. નોલેજ થયું તો પછી એમાં ગડબડ કરવાની પ્રશ્ન થાય છે. પણ જે સંબંધનું નોલેજ છે જ નહીં, તો પહેલાંથી બારમા વાળાને જેટલું પાર્શિયલ ખુલ્લું છે, એ સિવાયનું જેટલું કહેવાય ને બાકી રહી ગયું ને, જેટલું ખુલ્લું નથી, એ તો બેને જોવામાં આવે છે. એ જે જોવામાં આવે છે ને, કે જે સંબંધનું એને નોલેજ નથી, તો એટલું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન સમ્યક મિથ્યાવાળું નહીં, એમાં સમ્યક અને મિથ્યા લાગુ પડે નહીં. એ ઔદયિકવાળું અજ્ઞાન કહેવામાં આવે છે. હજુ સરળ કરીએ આપણે, જરાક બે ત્રણ દ્રષ્ટાંતથી, એક બે દ્રષ્ટાંતથી ખ્યાલ આવશે. કે સોની નોટ છે, 100ની નોટ છે, આ સમજો કે 100ની નોટ છે આ એક, બરાબર છે? હવે સમ્ય દ્રષ્ટિના હાથમાં પણ સોની નોટ આવી, અને મિથ્યા દ્રષ્ટિના હાથમાં પણ આવી, બરાબર છે? હવે સમ્ય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ આ સોની નોટને સોની જાણી, બરાબર છે? તો જોજો, હવે એ સોની નોટને સોની જાણીને એને, તો એને ઔદયિકવાળું અજ્ઞાન નથી. શું કહ્યું? કેમ કે જાણીને સોને સોની જાણી, એટલું જ્ઞાન એનું શું છે? ખુલ્લું છે, એટલે ઔદયિકવાળું અજ્ઞાન નથી. પણ સમ્ય દ્રષ્ટિ જીવ છે, એને આ સંબંધનું જાણવું થયું નહીં. ના જાણવું થયું કે સોની નોટને એને 500ની જાણી. કેટલી જાણી? ધંધો વ્યાપારમાં સોની જગ્યાએ ભૂલમાં કેટલા આપી દીધા? 500. બને કે ના બને, ભૂલ પડે કે ના પડે, તો મિથ્યા દ્રષ્ટિ તો સોને સોની જાણીને આપી દીધી. પણ સમ્ય દ્રષ્ટિ સોની કેટલાની જાણી? 500ની જાણી. સમજો પ્રભુભાઈ, સોની 500ની જાણીને મિથ્યા દ્રષ્ટિએ, એ સમ્ય દ્રષ્ટિ સોની 500ની જાણી, તો એ સમ્ય દ્રષ્ટિનું જ્ઞાન મિથ્યા કહેવાશે? નહીં કહેવાય. સમજણ પડે બાગડાજી? સમજના જરા ધ્યાન છે. એ સોની નોટને મિથ્યા દ્રષ્ટિની તો એટલું જ્ઞાન પાર્શિયલ ખુલ્લું છે કે એને સોની સોની બરાબર જાણી, પણ સમ્ય દ્રષ્ટિને એટલું પાર્શિયલ જ્ઞાન ખુલ્લું એને સોની જગ્યાએ આવરણનો ઉદય હતો ને, તો સોની સોની જગ્યાએ કેટલાની જાણી એને? 500ની જાણી. તો ઔદયિકવાળું અજ્ઞાન સમ્યક દ્રષ્ટિને આ નોટ સંબંધમાં છે, પર્ટિક્યુલર નોટ સંબંધની વાત કરીએ છે તેને ખુલાસો. તો એ જાતિનું સમકીતીને ઔદયિક અજ્ઞાન છે અને મિથ્યા દ્રષ્ટિને એ જાતિનું અજ્ઞાન નથી. પણ એમાં કોઈ ટેન્શનનું કારણ નથી. કેમ ટેન્શનનું કારણ નથી? કે એ જે ઔદયિકવાળું અજ્ઞાન છે ને એ તો નથી, નથી તો નથી, પણ જે ખુલ્લું છે ગડબડ તો એની અંદર થાય છે, એ એ એ એ પ્રોબ્લેમવાળું કારણ તો એ છે. તો જરા જોજો, મિથ્યા દ્રષ્ટિને સોની સોની જાણી તો ઔદયિકવાળું અજ્ઞાન નથી, પણ ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન છે કે નહીં? છે. કેવી રીતે અજ્ઞાન છે? સો કેવી રીતે અજ્ઞાન છે બોલો? કે આ સોની એને જાણ્યું કે આ સો છે ને, કે એ સોની નોટ છે, તો એનાથી જ્ઞાન થયું, ગેથી જ્ઞાન થયું. આ હતું ને, આ સોની હતી માટે સોનું જ્ઞાન થયું, 500ની હતી માટે માને એને આત્માથી જ્ઞાન થયું એમ ન માનતા એને શું માન્યું? ગેથી જ્ઞાન. આ સોની હતી તો સોનું જ્ઞાન થયું, 500ની હતી તો શેનું જ્ઞાન થાત? એને માને જેવું ગે અનુસાર જ્ઞાન માન્યું, જ્ઞાનના ઉઘાડ અનુસાર ગે જણાય છે એમ ન માન્યું. શું કહ્યું? જ્ઞાનના ઉઘાડ અનુસાર જ્ઞે જણાય છે એમ ન માનતા ગેથી જ્ઞાન થાય છે એમ માન્યું. બહુ શાંતિથી સમજવી ધીરજથી વાતને. બહુ આ પ્રયોજનભૂત વાત છે, અત્યંત ઇમ્પોર્ટન્ટ વાત છે. પાંચ ભાવના પ્રકરણમાં આ વાત બહુ જ અગત્યની છે. કે એને સોની સોની જાણી કે ના જાણી મહેન્દ્રભાઈ? મિથ્યા દ્રષ્ટિએ તો ઔદયિકવાળું અજ્ઞાન છે. ઔદયિકવાળું ના નથી, કેમ કે સોની સોની જાણી છે એને, ઔદયિકવાળું. પણ ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન છે. કેમ? કેમ કે એને કારણ વિપરીતતા છે, કારણ વિપરીતતા છે. બીજા નંબરમાં સ્વરૂપ વિપરીતતા. સ્વરૂપ વિપરીતતા કઈ રીતે? કે એને પૈસાને શેનું કારણ માન્યું? સુખનું કારણ. સમજણ પડે છે? રમેશભાઈ, પૈસાને શેનું કારણ માન્યું? સુખનું કારણ માન્યું. આ જે પૈસા સુખનું કારણ છે, સુખનું કારણ તો શું છે? પંચમ ભાવ છે ને, સુખનું કારણ તો એ છે ભાઈ. એને પૈસાને સુખનું કારણ માન્યું. એક પંક્તિમાં થોડું સરળ કરીને કહું, બધા થોડા છોક ભાઈઓ પણ છે ને મારી ઉંમરના થોડા, હા થોડું સરળ, પણ પાછું કોઈને છે કે બહુ અઘરું થઈ ગયું. સુખની વ્યાખ્યા શું કરે છે લોકમાં? એ એમ કહે છે, પહેલું સુખ તે નિરોગી કાયા. તમે આમ આમ ના કરો, ખોટું છે. ખ્યાલ આવે? વાત બરાબર એમ ખ્યાલ આવે? કાયા કોઈ દિવસે નિરોગી હોય? શરીર નિરોગી હોય, શરીર તો રોગોનું ઘર છે ભલા માણસ. હું એના માટે કહું છું, કીડી ક્યાં રહે શ્રેષભાઈ? કીડી કીડી દરમાં રહે, કીડી દરમાં રહે ને. અને ઉંદર પણ ક્યાં રહે? દરમાં રહે. વાઘ સિંહ ક્યાં રહે? બોર્ડમાં રહે. ગાય ભેંસ ક્યાં રહે? તબેલામાં રહે. અને રોગ ક્યાં રહે હરીશભાઈ? રોગ ક્યાં રહે? શરીરમાં રહે. સમજાય છે કે નહીં? હા. અને પછી તમે કહો પહેલું સુખ તે નિરોગી કાયા, તો શું કામ ગપ્પા મારો છો? હે? હા, પહેલું સુખ તે નિરોગી કાયા, દૂજા સુખ તે ઘરમે માયા. ધન સંપત્તિ દોલત પૈસા, હા, એ દૂજા સુખ તે ઘરમે માયા. ત્રીજા સુખ પુત્ર આજ્ઞાકારી. પુત્ર કેવો? પડ્યો બોલ ઉઠાવે. હા, ત્રીજા સુખ પુત્ર આજ્ઞાકારી, જે આ કાળમાં મળવા દુર્લભ છે. હા, હે, ત્રીજા સુખ પુત્ર આજ્ઞાકારી. ચોથા સુખ કુલવંતી નારી, કુલવંતી નારી ચોથા સુખ. પંચમ સુખ પ્રમુખતા ઘર બહાર. પંચમ સુખ, પાંચમું સુખ કયું? પ્રમુખતા ઘર બહાર. બહાર ને ઘર બધા પ્રમુખ, મુખ્ય રૂપ, મુખ્ય માણસ કહેવાય એમ, પ્રમુખતા ઘર. છઠ્ઠવા સુખ સમાજ મેં આદર. જ્યાં જ્યાં આગળ આવો 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 આગળ આવો આગળ આવો આગળ આવો સમાજ મેં. છઠ્ઠવા સુખ સમાજ મેં આદર. ઇસસે અધિક ઓર ક્યા ભાઈ, તીન લોક કી સંપત્તિ ઉપાય. આનાથી બીજું વધારે શું જોઈએ? જાણે એમ લાગે કે મારા માટે તો ત્રણ લોકની સંપત્તિ અહીંયા છે. એ કહે છે ક્ષાયોપશમિક વાળું અજ્ઞાન છે, અહીંયા એ કહેવા માંગે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. તો એ થઈ ગયું ને, મિથ્યા દ્રષ્ટિએ આ સોની કે 500ની નોટને જાણી તો ખરી કે આ સોની સેમ જાણી, પણ એ તો ઔદૈકવાળું અજ્ઞાન એનું હટ્યું, ઔદૈકવાળું અજ્ઞાન હટ્યું, એનું મતલબ પાર્શિયલ જ્ઞાન તો ખુલ્લું છે એનું, પણ ખુલ્લું છે પણ એ કહેશે કે જાણવામાં એને ગડબડ કરી, આ જાણવાની સાથે જ ગડબડ કરી, એમ જાણ્યું કે આ ગેથી જ્ઞાન થયું, એ કારણ વિપરીતતા. બીજા નંબરમાં સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા માને આનાથી સુખ માન્યું, એ સ્વરૂપ વિપરીતતા. અને ત્રીજા નંબરમાં ભેદા ભેદ વિપરીતતા, ભેદા ભેદ વિપરીતતા માને આ પૈસા મારાથી જુદા છે અને હું એનાથી કેવો છું, જુદો છું, એમ જુદા જુદા ન જાણતા ગુરુદેવના શબ્દોમાં હું પૈસા વાળો, હું બાયડી વાળો, હું છોકરા વાળો, ધંધા વાળો, કારખાના વાળો, ભારખાના વાળો, હા હું આવો. તો બોલો હવે એ ભેદા ભેદ વિપરીતતા થઈને કે આ જે છે હું પૈસા વાળો, તો પૈસા અને આત્મા બે કેવા છે, બે જુદા જુદા છે, એની જગ્યાએ બેને અભિપ્રાયમાં શું કર્યા, બેને અંદરમાં માન્યતામાં એક કર્યા, એ સ્વરૂપ વિપરીતતા થઈ ગયા. સ્વામીજી એટલા માટે ખૂબ કહેતા હતા કે આ પગમાં એક વાળો નીકળે, હા કહેતા ને પગમાં, બરાબર છે ને રાયચંદભાઈ, ભૂલ થતી હોય તો કહેજો, હા પગમાં એક વાળો નીકળે તો રાડો પાડે, આ નીકળે ને એવા શરીરમાં, હા બૂમ આ બૂમ કરી નાખે આ, અને આ કેટલા વાળા વળગ્યા છે આ, હે હે નથી કહેતા આપણા ગુજરાતીમાં, જાજા ગુમડે ઝાઝી વેદના, શરીરમાં જેટલા ગુમડા હોય એટલી શું થાય, વેદના ઘણી થાય. એમ જેટલો બહારમાં ધંધા કારોબારના જેટલા ગુમડા ઊભા કર્યા છે ને એ જીવો એટલા દુઃખી છે ભાઈયા. શ્રીમદજીનું એક વાક્ય છે ને, હા જિંદગી ટૂંકી છે, ઝંઝાળ લાંબી છે, હા માટે ઝંઝાળને શું કર, ટૂંકી કર, તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે ભાઈ. પછી તારી પાસે ટાઈમ જ ટાઈમ છે, પણ તું કહે છે ટાઈમ નથી, કે પહેલાં બે ટાઈમ પ્રવચનમાં આવતા હતા, ભગવાનના દર્શન પૂજન કરતા હતા, અને ધંધો વ્યાપાર એવો વધી ગયો ને, હા તો એ એમ માને છે કે મેં ઘણા આગળ વધ્યા, ઘણા આગળ વધ્યા, પણ બે ટાઈમ સ્વાધ્યાયની જગ્યાએ એક ટાઈમ થઈ ગયો, ભગવાનના દર્શન પૂજન છૂટી ગયા, આગળ વધ્યો છે કે પાછળ ગયો છે, તારો ગ્રાફ ઉપર નથી જતો. પાગલ લોકો મોહી લોકો એમ કહે કે તમે ઘણા આગળ વધ્યા, ગ્રાફ ઊંચો નથી જતો, ગ્રાફ નરક નિગોદ તરફ જઈ રહ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં, હા એ ગુરુદેવ કહેતા કે એક ગાંડો બીજા ગાડાને ડાયાનું સર્ટિફિકેટ આપે, સર્ટિફિકેટ આપે ને, હે ડાયાનું સર્ટિફિકેટ આપ્યું, પણ ભલામણ સર્ટિફિકેટ આપ્યું કોને, ગાંડાએ આપ્યું છે ને સર્ટિફિકેટ, તો એ સર્ટિફિકેટની કેટલી કિંમત બોલો હવે. હા એ પર્યુષણ પર્વ પછી કહેતા, દસ લક્ષણ પછી એ કહે, કાકા શું કહે, કે પર્યુષણ પૂરા થાય ને, દસ લક્ષણ પૂરા થાય પછી એનું અભિનંદન કરવામાં આવે, જે વિદ્વાન આવ્યા હોય એનું સર્ટિફિકેટ આપે કે આ તે અભિનંદન પત્ર આપે ને એને, તો પછી કાકા કહે કે મારે તમારું સર્ટિફિકેટ નથી જોઈતું શેઠિયા લોકોનું, કેમ કે આ તમારા શેઠિયા લોકોના સર્ટિફિકેટને લઈ જઈને હું ઉપર જઈને બતાવીશ, કહેવાનો ભાવ ઉપર જઈને બતાવીશ, કે તો પછી કહેશે આ સર્ટિફિકેટ તમને કોને આપ્યું, કે ફલાણા શેઠિયા લોકોએ, કે એ લોકો જ્યાં ગયા છે ને ત્યાં તમને મોકલીએ છીએ, જેમને આપ્યું છે ને ત્યાં તમને મોકલીએ છીએ અમે. હા મને તો ગુરુદેવ સર્ટિફિકેટ આપે, કુંદકુંદ આચાર્યદેવ સર્ટિફિકેટ આપે, અમૃતચંદ્ર આચાર્યદેવ સર્ટિફિકેટ આપે, તો મને આપો તમારા શેઠિયા લોકોના સર્ટિફિકેટને મારે શું જરૂર છે. હા આ તો વાત એવી છે ભાઈ, આ હરીશ ભાઈ, હા હે હે શું કહે છે ભાઈ, જુઓ હા સમજદારા ધ્યાનથી વાતને, પ્રકરણ બહુ નાજુક પ્રકરણ છે આ. હવે જોજો જરા, કે મિથ્યા દ્રષ્ટિએ આ નોટને બરાબર જાણી ઔદૈકવાળું અજ્ઞાન એને નથી, પણ ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન પ્રફુલભાઈ એને છે, કેમ કે એને કારણ વિપરીતતા છે, સ્વરૂપ વિપરીતતા છે અને ભેદાભેદ વિપરીતતા છે, એટલા માટે મિથ્યા દ્રષ્ટિનું બધું જ જ્ઞાન, ઉગડેલું જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિનું ઉગડેલું જ્ઞાન બધું મિથ્યા છે. ખ્યાલ આવ્યો કે ના. અને સમ્યક દ્રષ્ટિ જીવા સોની નોટને 500ની જાણે છે ને, તો ઔદૈકવાળું ભલે અજ્ઞાન રહ્યું. શું કહ્યું, કેમ કે સોની 500ની જાણીને જાણવું તો ખોટું થયું ને, એને ના જાણી બરાબર, તો એટલું આવરણનો ઉદય છે, તો ઔદૈકવાળું અજ્ઞાન છે ને, તો ભલે રહ્યું ઔદૈકવાળું અજ્ઞાન, પણ ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન એને નથી. તો ઔદૈકવાળું જે અજ્ઞાન છે ને, એનું કોઈ બહુ ટેન્શનનું કારણ છે નહીં. આ ટેન્શનનું કારણ તો જે ઉઘડેલું જ્ઞાન છે ને, એમાં ગડબડ કરે છે, ટેન્શનનું કારણ છે. એ સંબંધનું જ્ઞાન ન હોય તો ન હોય. ખ્યાલ આવે છે કે નહીં? જેમ સમજો સમય શિખરજી છે, બીજા સિદ્ધ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, હવે કોઈ જીવ છે એને એ સંબંધનું જ્ઞાન નથી. નથી તો એ ઔદૈકવાળું અજ્ઞાન છે, નથી તો નથી. જેમ અત્યારે વૈદિક ક્ષેત્રમાં ભગવાન સિમંદર ભગવાન બિરાજે છે, તો આપણને એ સંબંધનું જ્ઞાન નથી, તો ઔદૈકવાળું અજ્ઞાન છે. તો હો, એમાં કોઈ ટેન્શનનું કારણ નથી. પણ જેટલું આપણું જ્ઞાન ખુલ્લું છે, જેટલું ખુલ્લું છે ને, એ ખુલ્લું છે, એની અંદર વિપરીતતા નથી તો કોઈ વાંધો નથી. ગુરુદેવશ્રી હતા આપણા, બરાબર છે, તો એમની બીજું બહાર સંબંધો એવી જાતિના ક્ષેત્રોનું જ્ઞાન ના હોય તો ઔદૈકવાળું અજ્ઞાન ભલે હોય, પણ જેટલું જ્ઞાન ખુલ્લું છે એમાં વિપરીતતા નથી તો ભગવાનના લઘુનંદન છે, અલ્પકાલમાં પરમાત્મા બનવાવાળા છે. બોલો હવે. તો આ કન્સેપ્ટને બરાબર સમજવું જોઈએ ભાઈયા. હા હા બોલો. હા હા હવે જુઓ, આવો પાછળ પ્રશ્ન નંબર 10. ઔદૈક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? ઔદૈક ભાવના 21 ભેદ છે, 4 ગતિ, પછી શું છે, 4 કષાય. હમણાં બોલીનો પ્રોગ્રામ થયો ને ભાઈ, હા, હે ભગવાન સ્વાધ્યાય ભાવની ધજાના, તો એ જે પૈસા છે આત્માનો કયો ભાવ છે? કેમ કે આપણે શીખવાનું તો આમાં છે ને, પૈસા આત્માનો કયો ભાવ છે, કયો ભાવ છે પૈસા? હા એ હા, કેટલા 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 થયા પ્રફુલભાઈ? 1,00,000 ને કેટલા? 31,000. તો એ પૈસા આત્માનો કયો ભાવ છે રમેશભાઈ? કયો ભાવ છે પૈસા આત્માનો, કયો ભાવ છે? હા, કે પૈસા એ તો આત્માનો ભાવ જ નથી. બહુ સમજવાની વાત છે. આ ગુરુદેવે શીખવાડ્યું છે ભાઈ, આપણે તો એમના શિષ્ય છીએ, લઘુ શિષ્ય એકદમ બાળ. હા, એમને આ વાત શીખવાડી છે, પાઠ ભણાવ્યું છે કે પૈસા ખર્ચવાથી પુણ્યનો બંધ ન થાય ને પાપનો બંધ થતો નથી. એ પૈસા તો ક્રિયાવર્તી શક્તિથી અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાય છે, પણ એ પૈસા ખર્ચવાનો જે ભાવ છે ને, એ 1,00,000-2,00,000 ખર્ચવાનો જે ભાવ થયો ને અંદરમાં, એ ભાવ આત્માનો કયો ભાવ છે? 5 ભાવમાંથી કયો ભાવ છે? 5 ભાવમાંથી બોલો હવે, કયો ભાવ છે? એ 5 ભાવમાંથી આ પૈસા ખર્ચવાનો જે ભાવ આવ્યો ને, હા, કે ધર્મ પ્રત્યેનો લોભ છે ને, કે ધર્મની વૃદ્ધિ થાય, પ્રભાવ ના થાય એવા પરિણામ છે ને, તો એ કહેશે કે આત્માનો એ ઔદૈક ભાવ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, પૈસા એ આત્માનો ભાવ નથી, પૈસા ખર્ચવાનો ભાવ થયો એ આત્માનો ઔદૈક ભાવ છે. તો ફળ જે મળે છે ને, ફળ મળે છે એ ભાવોનું ફળ મળે છે. તો આ જાતિનો શુભ ભાવ છે, તો શુભ ભાવના ફળમાં પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જેને જેને અંદરમાં બોલવાનો ભાવ આવ્યો ને, જેને જેને પણ બોલવાનો ભાવ આવ્યો, એ દરેકને અંદરમાં ભાવના છે તો એનું ફળ તો મળી ગયું. કાલે કહ્યું હતું ને, એ અંદરમાં આત્માના પ્રદેશોનું કંપન થયું ને યોગ, અને એ વખતે જીવના પરિણામ થયા કષાય. તો યોગ વડે પ્રકૃતિ પ્રદેશનો બંધ અને કષાય વડે સ્થિતિને અનુભાગનો બંધ. તો જેને જેને અંદરમાં એવા ભાવ થયા ને, તો એ ભાવ થયા તો એ પ્રમાણે ભાવનું નિમિત્ત પામીને એ પ્રમાણે પુણ્ય પ્રકૃતિ જે છે એ અસાતા અઘાતી ક્રમમાં પુણ્ય પ્રકૃતિનો ભેદ પડે છે. તો એ પ્રકૃતિ પ્રદેશ, એની સ્થિતિ અને એનો અનુભાગ એ પ્રમાણે એ થઈ જાય છે. એવી વ્યવસ્થિત વ્યવસ્થા છે ભાઈયા. આ બધો તત્વ અભ્યાસ કરવાનું કારણ આ છે. આ અને એ પણ સ્વામીજી કહેતા કે અંદરમાં ધર્મની પ્રભાવનાનો આવો ભાવ છે તો, બાકી કહે મારું નામ લાગવું જોઈએ, તકતી લાગવી જોઈએ, આવી શરત ને આવી શરત આવી શરત. તો સ્વામીજી કહેતા હતા કે અંદરમાં એવા પ્રકારના કષાયના તીવ્ર પરિણામ છે તો એને પુણ્યનો બંધ પણ થતો નથી. અમારા ત્યાં છે એક ભાઈ, મતલબ હોસ્પિટલમાં એક જગ્યાએ આપેલું હશે, હવે છે તો જૈન પણ ગુરુદેવની વાત બિલકુલ પસંદ નથી, તો ત્યાં પૈસા આપ્યા હશે તો એ જે એની તકતી લગાવી હતી ને, તકતીમાં પણ શરત લખાવી હતી પ્રફુલભાઈ. આમ તો કોઈ કહે કે ભાઈ મારું આવું આવું કહ્યું, પણ એની અંદર પણ કે મારી શરત જે છે એ પણ તમારે ત્યાં કમ્પલસરી કોતરાવી પડશે તો આવ્યા. ગુરુદેવ સ્ત્રીએ સમ્યક દર્શન કેમ થાય એ તો શીખવાડ્યું છે, પણ પુણ્યનો બંધ કઈ રીતે થાય કે જેના ફલમાં આવી જાતિનો યોગ બને એ પણ સ્વામીજી શીખવાડ્યું છે ભાઈયા, સમજાય છે કે નહીં? હા, જો ચાર કષાય, ક્રોધ, માન, માયા અને લોભ. ત્યાર પછી છે ત્રણ વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસક વેદ. પછી છ લેશિયા, કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ ને શુક્લ. અને ત્યાર પછી છે મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, જેને આપણે હમણાં સ્પષ્ટીકરણ ઘણું કર્યું અજ્ઞાનનું, મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, પછી શું છે અસંયમ. અસંયમ માને સંયમના પરિણામ ન હોવા, પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી અસંયમનો ભાવ હોય છે, અસંયમ. અને પછી છે અસિદ્ધત્વ. અસિદ્ધત્વ એ ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વનો ઉદય છે, જ્યાં સુધી અઘાતી કર્મનો સંબંધ છે ને ત્યાં સુધી અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવ જોવામાં આવે છે. તમને આના પરથી ખ્યાલ આવવો જોઈએ કે અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ ચૌદમા સુધી હોય છે. એનો અર્થ કે અરહંત ભગવાનને પણ, અરહંત ભગવાનને પણ ઔદયિક ભાવ હોય છે. પણ કયો ઔદયિક ભાવ એ નક્કી કરવું પછી, એના ભેદમાં પકડો. મિથ્યા દર્શન નામનો ઔદયિક ભાવ ન હોય, અજ્ઞાન નામનો ના હોય, અસંયમ નામનો ન હોય, ચાર કષાય નામનો ન હોય, પણ આ અસિદ્ધત્વ નામના ઔદયિક ભાવનો એમને ઉદય હોય છે. બરાબર છે? તો એ પ્રમાણે ઔદયિક ભાવના ભેદ થયા. ત્યાર પછી છે પારિણામિક ભાવ, છેલ્લો આવ્યો. પારિણામિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? આ બધા ભાવોનો રાજા છે, જેમાં દસ લક્ષણ પર્વે પર્વોનો રાજા છે. જીવને રાજા કહ્યો, સમયસારને શેનો રાજા કહ્યો? સમયસારને ગ્રંથોનો રાજા કહ્યો, દસ લક્ષણને પર્વનો રાજા કહ્યો. સમજાય છે કે નહીં? હા, એમાં પારિણામિક ભાવ કોનો રાજા છે? પારિણામિક ભાવ પાંચે ભાવોનો શું છે? રાજા છે ભાઈયા. એટલા માટે પારિણામિક ભાવ પૂજનીય છે. આ જુઓ, પારિણામિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો પારિણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવના ત્રણ ભેદ, એમાં જીવત્વના બે ભેદ છે. જીવત્વમાં બે ભેદ પડી જાય છે, એક અશુદ્ધ જીવત્વ અને બીજો છે શુદ્ધ જીવત્વ નામનો પારિણામિક ભાવ. ધ્યાનથી સમજશો, ખ્યાલ આવશે તમને કે જે અશુદ્ધ નહીંથી એટલે કે વ્યવહારથી એમ કહેવાય છે કે આ આત્મા દસ પ્રાણોથી જીવે છે. દસ પ્રાણ એટલે શું? કે આ પાંચ ઇન્દ્રિય, જેને ભાવેન્દ્રિય સવારે કહ્યું ને, ઉઘાડ જ્ઞાન, પાંચ ભાવેન્દ્રિય, ભાવ બલ, શ્વાસોશ્વાસ એવી જીવની યોગ્યતા અને આયુ માને અહીંયા રહેવાની યોગ્યતા, એવા જીવના પર્યાયાર્થિક નયનો વિષય એવા અશુદ્ધ ભાવ પ્રાણ, એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આપણે એમાં અત્યારે નથી જતા, એ સંસાર દશામાં જોવામાં આવે છે. સિદ્ધ દશા પ્રગટ થાય પછી અશુદ્ધ પારિણામિક ભાવ, આ ભાવેન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુ એ રહેવાની યોગ્યતા એવું નથી જોવામાં આવે, એ અશુદ્ધ પારિણામિક ભાવ છે, અશુદ્ધ જીવત્વ. અને બીજો છે શુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવ, શુદ્ધ જીવત્વ માને શું? ચૈતન્ય પ્રાણ, જીવનો જે સહેજ સ્વભાવ, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ, એકરૂપ, અનાદિ, અનંત. જે ચૈતન્ય પ્રાણ, ચૈતન્ય 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 અનાદિ અનંત ચૈતન્ય પ્રાણથી જે જીવનું જીવન છે ને, એને શુદ્ધ પારિણામિક ભાવ કહે છે. કયો પારિણામિક ભાવ કહે છે ને? શુદ્ધ પારિણામિક ભાવ, શુદ્ધ જીવત્વ, શુદ્ધ જીવત્વ, શુદ્ધ પારિણામિક ભાવ, એ અનાદિ અનંત જોવામાં આવે છે. સિદ્ધ ભગવાન પણ ચૈતન્ય પ્રાણોથી જીવે છે, પણ આ શું કહેવાય, અશુદ્ધ ભાવ પ્રાણ કહેવાય, એ અશુદ્ધ ભાવ પ્રાણ સિદ્ધ ભગવાનને જોવામાં આવતા નથી, એ અશુદ્ધ જીવત્વમાં જાય છે. તો અહીંયા જીવત્વમાં શુદ્ધ જીવત્વવાળો પારિણામિક ભાવ લેવો કે અનાદિ અનંત દરેક જીવોને, બધા જીવોને આ પ્રકારનો પારિણામિક ભાવ જોવામાં આવે છે, જેને પંચમ ભાવ કહેવામાં આવે છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. આ પારિણામિક ભાવ છે, આવશે એની ચર્ચા પાછળ થોડી ઘણી. બીજો છે ભવ્યત્વ અને ત્રીજું છે અભવ્યત્વ. તો ભવ્યત્વ અભવ્યત્વને પણ થોડું ધ્યાનથી સમજો. માને ભવ્યત્વ પારિણામિક ભાવ એટલે શું અને અભવ્યત્વ પારિણામિક ભાવ એટલે શું, કે સંસારમાં કેટલાક જીવો એવા છે કે જેમનો ક્યારે મોક્ષ થવાનો જ નથી. મને બીજી રીતે કહું ને પહેલાં કે સંસારમાં અનંત જીવો એવા છે કે જેમનામાં મોક્ષમાં જવાની લાયકાત જ નથી, એને અભવ્ય જીવ કહેવામાં આવે છે. લખ્યું છે ને અભવ્યત્વ ત્રીજા નંબરમાં, અભવ્યત્વ શું નથી હોતું શશિકાંતભાઈ એનામાં, મોક્ષમાં જવાની શું હતી લાયકાત, સમ્યક દર્શન પ્રગટ કરવાની લાયકાત એનામાં હોતી જ નથી, હોતી જ નથી. માને એવા જીવો ક્યારે સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે ને સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે એટલે મોક્ષમાં પણ નહીં જાય, એવા અનંત જીવો સંસારમાં છે જેને કયા કહેવામાં આવે છે, અભવ્ય જીવ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હશે આનું દ્રષ્ટાંત કદાચ, પેલા મગ હોય છે ને મગ, કોરડું મગ કહેવામાં આવે છે, કોરડું મગ, કે એને ગરમી આપવામાં આવે કુકરમાં મૂકવામાં આવે તો અમુક પ્રકારના મગ એવા હોય છે કે ગમે તેટલી ગરમીનો યોગ બને તો પણ એ મગ ચઢે નહીં, એવા ને એવા બિલકુલ પથ્થર જેવા રહે અને અમુક મગ ચડી જાય છે. એમ સંસારમાં કેટલાક જીવો એવા છે કે આ દેવશાસ્ત્ર ગુરુનું નિમિત્ત મળે, સમજવાનો અવસર પણ મળે, ન મળે મળે હે, એ પેલા કોરડું મગ એમનેમ પણ પડ્યા હોય તોય નાસી જાય અને અગ્નિનું નિમિત્ત મળે તોય નાસી જાય, સમજાય છે કે નહીં. એમ સંસારમાં એવાય જીવો છે કે જેને આવું નિમિત્ત ના મળે અને એવાય છે કે મળે તો પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની એનામાં લાયકાત હોતી નથી. એ અનાદિ અનંત હંમેશા સંસારમાં ચાર ગતિમાં રખડવાળ, એ ક્યારે પણ પંચમ ભાવની આરાધના કરી અને પંચમ ગતિની પ્રાપ્તિ નહીં કરી શકે. એવા જીવોને પણ પંચમ ભાવ તો છે, પંચમ ભાવ તો છે એની પાસે, પણ પંચમ ભાવના શરણમાં જાય એવી જાતિનો એનો પુરુષાર્થ ઉપડી શકતો જ નથી. ખ્યાલ આવે, એવા જીવને અભવ્ય જીવ કહેવામાં આવે. એને કોઈ કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમની અપેક્ષા અને સહેજમાં જીવની લાયકાત એવા પ્રકારની છે. હે હા, હવે હવે બીજી વાત, હવે ભવ્ય જીવ છે, ભવ્ય જીવ, હવે ભવ્યમાં પણ સમજો જરાક, થોડીક હિંમત રાખીને સમજો જરાક. ભવ્ય જીવ માને જેનામાં રત્નત્રય એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની લાયકાત હોય એને ભવ્ય કહેવાય. લાયકાત હોય એને શું કહેવાય, ભવ્ય. પણ એમાં ભવ્યમાં પણ બે ગ્રુપ છે, બે ભેદ છે, એક તો ભવ્ય છે અને બીજા દુરાનું દૂર ભવ્ય છે. ભવ્ય અને બીજા છે દૂરાનું દૂર ભવ્ય. દૂરાનું દૂર ભવ્ય એટલે શું, કે જેનામાં રત્નત્રય એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવાની લાયકાત હોવા છતાં દૂરાનું દૂર એટલે ક્યારે એ રત્નત્રય પ્રગટ નહીં કરી શકે. દૂરાનું દૂરનો અર્થ એવો નહીં કે ઘણા કાળ પછી પ્રગટ કરશે. શું કહ્યું પ્રફુલભાઈ, દૂરાનું દૂર એટલે આપણે દૂરાનું દૂર એટલે ઘણા કાળ પછી તો પ્રગટ કરશે ને, પે એનો એવો અર્થ નથી થતો શ્રેયસભાઈ. દૂરાનું નામ દૂરાનું દૂર ભવ્ય, દૂરાનું દૂર ભવ્ય એટલા માટે ભવ્ય કયો કે એનામાં સમ્યક દર્શન પ્રગટ કરવાની લાયકાત તો છે પણ એ સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે એટલે એને ભવ્યત્વ શક્તિની વ્યક્તિ નહીં થાય. ભવ્યત્વ નામની શક્તિ છે, અભવ્ય જીવમાં તો ભવ્યત્વ નામની શક્તિ જ નથી એટલે એને તો વ્યક્ત થવાનો પ્રશ્ન નથી. આનામાં ભવ્યત્વ નામની શક્તિ છે પણ એ શક્તિની વ્યક્તિ નહીં થાય, માને પ્રગટ નહીં થાય એટલે ધર્મ પ્રગટ નહીં કરી શકે. સમજાવું છું સરળ કરીને, હજુ તમને ખ્યાલ આવશે. અને ત્રીજા નંબરમાં ભવ્ય જીવ છે, દૂરાણ દૂર નહીં એમને ભવ્ય જીવ છે, એ જીવોમાં ધર્મ પ્રગટ કરવાની લાયકાત પણ છે અને એ પ્રગટ કરશે પણ ખરા. માને ભવ્યત્વ શક્તિ એનામાં છે પણ ખરી અને શક્તિની એને શું થશે, વ્યક્તિ, શક્તિ છે અને શક્તિની વ્યક્તિ પણ એને થવાવાળી છે. એવા જીવોને અલ્પકાલમાં સ્થિરદશા પ્રગટ થાય છે. એને સમજો જરા, ધ્યાનથી ખ્યાલ આવશે તમને કે જગતમાં ત્રણ પ્રકારની સ્ત્રી જોવામાં આવે છે. દ્રષ્ટાંતથી ખ્યાલ આવી જશે કે એક સ્ત્રી એવી છે કે જેનામાં સંતાન ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી. સંતાન ઉત્પન્ન કરવાની એનામાં શું નથી? યોગ્યતા જ નથી. એવી રીતે સંસારમાં ઘણા જીવો એવા છે કે જેનામાં ધર્મ પ્રગટ કરવાની, સમ્યક દર્શન પ્રગટ કરવાની શું નથી? યોગ્યતા જ નથી હોતી. એવા જીવો અભવ્ય જીવ છે, લાયકાત જ નથી એનામાં. બીજા નંબરમાં એક સ્ત્રી એવા પ્રકારની છે કે જેનામાં સંતાનને ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, છે ક્ષમતા, પણ એ સ્ત્રી વિધવા છે. વિધવા છે તો ક્ષમતા હોવા છતાં એને સંતાનની પ્રાપ્તિનો યોગ જોવામાં આવશે નહીં. એવી રીતે સંસારમાં એવા પણ જીવો છે કે જેનામાં ધર્મ પ્રગટ કરવાની લાયકાત તો છે, ધર્મ પ્રગટ કરવાની લાયકાત છે, પણ એવા જીવો ધર્મને પ્રગટ કરી શકશે નહીં. અને ત્રીજી સ્ત્રી એવી છે કે એનામાં સંતાનને જન્મ આપવાની ક્ષમતા પણ છે અને જન્મ આપે પણ છે. એમ સંસારમાં જીવો એવા પણ છે, બહુ લિમિટેડ જીવો છે એવા, કે એવા પણ છે કે જેનામાં સમ્યક દર્શન પ્રગટ કરવાની એટલે મોક્ષમાં જવાની લાયકાત પણ છે અને આત્માની આરાધના કરીને સમ્યક દર્શન પ્રગટ કરીને ભગવાન બની પણ જવાવાળા છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, તો વિચાર કરો કે આપણે માંડ માંડ રખડતા રખડતા આવી જગ્યાએ આવ્યા છીએ ને. જ્યારે આ વાત આવે ને ત્યારે આની અંદરમાં એક પ્રશ્ન સળવળે છે. એ પ્રશ્ન એવું સળવળે છે કે આપણે પછી ભવ્ય છીએ કે અભવ્ય, હે? એવું અંદરમાં એક થાય ને પ્રશ્ન. હજુ તમને કહું, જરા થોડીક હિંમત રાખીને સાંભળજો. અને એટલા માટે પણ મારી ભાવના છે કે આ સાંભળ્યા પછી 355 દિવસ તમારું આ સ્વાધ્યાય ભવન આવો ભરાયેલું રહે, એટલા માટે ધ્યાનથી સાંભળજો. અંદરમાં હૃદય હચમચી જવું જોઈએ કે નહીં ભાઈ, રોજ આ અહીં આવવું પડશે. બાકી તો કોઈ બહાર લૂંટવાવાળા લૂંટારાઓ ચારે બાજુ તૈયાર છે. લૂંટારાઓ એટલે ખબર પડે છે ને, આ તમારા ત્યાં પેલા આવે છે લૂંટવા માટે નહીં. હે, હા, લૂંટારા કોને કહેવાય ખબર છે? આ દીકરો દીકરી ખ્યાલ ને, કોણ છે? વાલો દીકરો ને વાલી દીકરી, એ કોણ છે? એ લૂંટારા છે. બરાબર છે ને રાયચંદભાઈ? નિયમસારમાં બોલો બોલો બોલે ને, હા, નિયમસારમાં શ્લોક આવે છે. ગુરુદેવ હજારો વાર કહેતા કે આ બધા મારો દીકરો ને મારી દીકરી, હા, વાલો દીકરો, હા, એ કહે છે ધૂતારાની ટોળી છે, ઉપયોગને લૂંટી રહ્યા છે કે પપ્પા મારે આ જોઈએ, દાદા મારે આ જોઈએ, બા મારે આ જોઈએ, આ જોઈએ ને આ જોઈએ ને, આ હોંસે હોંસે લૂંટાય છે, હોંસે હોંસે લૂંટાય છે, ઉપયોગને લૂંટાવે છે. એને ખબર નથી પડતી કે હું લૂંટાઈ રહ્યો છે મારો ઉપયોગ. હું, અમે એક વખત યાત્રા સંઘમાં નીકળ્યા હતા તો અજમેર ગયા હતા રમેશભાઈ, અજમેર. અજમેર પહોંચ્યા ને સવારે પ્રક્ષાલ અભિષેક પ્રવચન ને બધું થઈ ગયું ને, પછી એક ત્યાં મુમુક્ષુ ભાઈ મળ્યા. તો એ જે મુમુક્ષુ ભાઈ છે એ સવારે જૈન મંદિરમાં આવે ને, અને પછી 12:30 થાય એટલે જમવા માટે ઘરે જાય, ત્યાં સુધી ત્યાં જ રહે અને જમીને પાછા ઘરે અહીં આવી જાય, સાંજ સુધી રહે, સાંજે સ્વાધ્યાય વગેરે કરીને રાત્રે સુવા માટે જાય. બાકી મોટો ભાગે અહીંયા મતલબ સીડી સાંભળે, સ્વાધ્યાય કરે, ચર્ચા વાર્તા બીજું એ બસ એ પ્રમાણે. તો એને પૂછ્યું કે તમે ઘરે કેમ અહીંયા વધારે? પૂછ્યું તો કહે છે મને ઘરે મધમાખીઓ ચટકા ભરે છે. આ શબ્દો છે એમના, મધમાખીઓ મને શું કરે છે? ચટકા ભરે છે. આપણને ચટકા ભરે છે એવું લાગે છે કે અંદરમાં જાણે આમ રસ ઝરતો એવું લાગે છે. બોલો હવે, હા, આ વાત સાંભળ્યા પછી એવું લાગે કે આ બધો મારો ઉપયોગ ખતમ કરવાવાળા જીવો છે ને. દ્વેષ કરવાનો ભાવ નથી, બરાબર સમજું, એના પ્રત્યે દ્વેષ કરવાના પરિણામ નથી ને, નથી, પણ તારે અંદરમાં જે તીવ્ર લાડ પડે છે ને, તીવ્ર રાગ ગ્રદ્ધતા છે, એ ગ્રદ્ધતાને તોડવાની વાત છે. એ સ્ત્રી પુત્ર કહેવાય ને સગાવાલા એના પ્રત્યે તને રાગ છે, એના કરતાં સાધર્મી જીવ પ્રત્યે રાગ વધે છે કે ઘટે છે તારે નક્કી કરવાનું છે. એના કરતાં ત્રણ લોકના ના જિનેન્દ્ર ભગવાન છે, દેવશાસ્ત્ર ગુરુ સાધર્મી જીવો પ્રત્યે, કુટુંબ પરિવારવાળા કરતાં સાધર્મી જીવો પ્રત્યે રાગ, સાધર્મી જેને ધર્મનો પ્રેમ છે એના કરતાં એના પ્રત્યે રાગ વધારે હોય, એમાં કોઈ શું કહેવાય સહેજમાં જીવને એવા પ્રકારના પરિણામ આવતા જોવામાં આવે છે ભાઈયા. હા, એ સિદ્ધ ભગવાનની પૂજામાં આવે છે. વિધાતા શિવ પથ કે તુમ એક પડા મે તસ્કર દલ કે હાથ, એસા હે ને મનીષજી પંક્તિ. હા, ઉસકે આગે પીછે ક્યા પંક્તિ હે? હા હા, એ ઉસકે આગે હે ને. વિધાતા શિવ પથ કે તુમ એક, માને સિદ્ધ ભગવાનની પૂજા છે. વિધાતા શિવ પથ કે તુમ એક, હે સિદ્ધ ભગવાન મોક્ષ માર્ગ બતાવવા વાળા તો, સાચા માર્ગે લગાડવા વાળા તો આપ એક છો. વિધાતા શિવ પથ કે તુમ એક પડા મે તસ્કર દલ કે હા. તસ્કર એટલે શું? તસ્કર શબ્દ તો પ્રસિદ્ધ છે ને. તસ્કર એટલે શું? આપણે ત્યાં કહેવાય છે તસ્કરો ત્રાટક્યા, તસ્કરો એટલે ચોર ત્રાટક્યા. એટલે કહે છે કે હે ભગવાન, આપ મોક્ષ માર્ગના બતાવવા વાળા છો અને આ કુટુંબ પરિવારવાળા ઘરબારવાળા છે ને બધા, એ તો તસ્કરો છે, લૂંટારાઓ છે, મારા ઉપયોગને લૂંટે છે. આ ખ્યાલ આવે છે કે નહીં? હા, હે શું છે તસ્કર? અચ્છા, તસ્કર દારૂનું નામ છે. અચ્છા, દારૂનું નામ તસ્કર છે. અચ્છા અચ્છા, હા હા હા. જુઓ ભાઈ, આવું છે આ. હું સમય તો થઈ ગયો આપણો પ્રફુલભાઈ, શું કરીશું હવે? કાલે લઈશું હવે બધારથી વાત, બરાબર છે? સમય થઈ ગયો. હા, દસાડા નવ સુધી છે, ઠીક છે. તો જુઓ જરા કે જે ભગવાન બનવાવાળા જીવોની સંખ્યા કેટલી છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાવાળા જીવોની સંખ્યા તમે સમજો. ત્રણ કાળમાં કુલ કેટલા જીવો ભગવાન બનવાવાળા છે? કે કંદમૂળ છે ને, કંદમૂળ બટાટા મુજબ, એની એક રાઈ જેટલી કટકી લો, રાઈ જેટલી, એક પેન આપો ને જરા જસ્ટ તમને તમારી સમજવા માટે, કે કંદમૂળ છે ને સમજવા માટે આ ગણિત એનું, કે આ એક પોઈન્ટ છે એટલો એ બટાટાનો એક ટુકડો આટલો લીધો, આ પોઈન્ટ જેટલો, એ પોઈન્ટ જેટલો પોર્શન લીધો ને, એની અંદર અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અસંખ્યને તમે ઇંગ્લિશમાં શું કહો છો? સંખ્યાત્માને કાઉન્ટ કરી શકાય. હા, ઇન્ફિનિટ તો અનંત થઈ ગયું, ઇન્ફિનિટ માટે કાઉન્ટ કરી શકાય અને ઇન્ફિનિટ બંને વચ્ચેની મિડલમાં. હા, કાઉન્ટલેસ, અનકાઉન્ટેબલ. અચ્છા, પેલું ઇન્ફિનિટિવ એમ સમજો ને, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ એટલે અસંખ્ય, અનકાઉન્ટ, અને પેલી જે છે અનકાઉન્ટેબલથી આગળ વધો તો ઇન્ફિનિટિવ, અનંત. તો આ એક રાઈ જેટલો પોષણ લીધો કંદમૂળનો, એની અંદર એક શરીર બે શરીર નહીં, કરોડ બે કરોડ નહીં, અબજ દસ અબજ નહીં, કેટલા અસંખ્યાત, અનકાઉન્ટેબલ એટલા તો બોડી છે, એટલા શરીર છે, નિગોદના એટલા બોડી છે શરીર. અને એમાંથી સિંગલ શરીર પકડો, કેટલું? એક શરીર પાછું એમાંથી સિંગલ, અને એમાં એટલા જીવ છે, નિગોદિયા જીવો એમાં એટલા છે કે એનાથી એનો અનંતમો ભાગ, એમાં જેટલા જીવ છે ને એનો અનંતમો ભાગ કરો, ડિવાઈડ અનંત વડે કરો, અનંતમો ભાગ કરો ને તો ત્રણ કાળમાં એટલા જીવો મોક્ષે જવાવાળા છે. સમજણ પડે છે મારું ગણિત? તમને ખ્યાલ આવે છે? રિવર્સ તમને કહું કે ત્રણ કાળમાં, ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા, વર્તમાનમાં જેટલા સિદ્ધ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જેટલા સિદ્ધ થશે, ટોટલ તમે કાઉન્ટ કરો, અને એક સિદ્ધમાં કેટલા સિદ્ધ છે? એક સિદ્ધમાં આનંદ, બીજામાં આનંદ, ત્રીજામાં આનંદ, ચોથામાં આનંદ, એમ ત્રણ કાળના ટોટલ કાઉન્ટ કરો, એ જે સંખ્યા છે ને એના કરતાં અનંત ગણા જીવો, એના કરતાં અનંત ગણા જીવો આ એક સિંગલ શરીરમાં એના કરતા અનંત ગણા જીવો રહેલા છે. બાકી બધા જીવો છે ને એટલો સમુદાય કાયમ સંસારમાં રખડવા વાળો છે. પણ ભાઈ એક શરીર જ નહીં લે, આના આના જેવું નહીં, આ તો ગણિત સમજાવું છે, છૂટાછવાયા સમય ટોટલ તમને સંખ્યા બતાવું છું કે જીવો આટલા જ મોક્ષે જવાવાળા છે, બાકી જીવો સંસારમાં જન્મ મરણ કરવાવાળા છે ભાઈ. અરે એ બતાવું છે કે એના પરથી આપણે વિચાર કરવો જોઈએ કે અત્યારે આપણો જે પુણ્યનો ઉદય છે ને, આપણે કયા સ્ટેજે ઊભા છીએ, કયા સ્ટેજે ઊભા છીએ એની ગંભીરતાનો વિચાર કરી અને આપણે આપણું કામ કરી લેવું જોઈએ ભાઈ. બાકી તો પછી શ્રીમદજીના શબ્દોમાં આ બધું કાંઈ નવું નથી, આપણે આ બધું કરીએ છીએ નવું નથી. એ સાધન બાર અનંત કયો, આમાં સંતુષ્ટિ માનવાની કોઈ જરૂરિયાત છે નહીં ભાઈ. એક બીજું ગણિત કહું તમને જરાક, આજે વાત જ આવી છે તો, મનુષ્યોની સંખ્યા સૌથી ઓછી મનુષ્યોની સંખ્યા છે ચારે ગતિમાં, પર્યાપ્ત મનુષ્યો 29 અંક પ્રમાણ, મેં પહેલાં વ્યાખ્યાનમાં કહ્યું હતું, થોડુંક તમને આગળ કહેવા માગું છું, કર્ણાન યોગનો હિસાબ 29 અંક પ્રમાણ, મતલબ 29 તમે શું કહેશો એને ડિઝિટ, 29 ડિઝિટ, મને એકમ દશક 100 1000 10000 કહો ને, કેટલા ડિઝિટ 29, એકમ દશક કરો ને 29 ડિઝિટ છે. હવે જે 29 ડિઝિટ છે ને, એમાં મનુષ્યોની સંખ્યા ખાલી કહું છું તમને, ચોથા ગુણસ્થાનવાળા મનુષ્ય એની સંખ્યા સમ્યક દૃષ્ટિ, ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દૃષ્ટિ મનુષ્યની સંખ્યા 700 કરોડ છે, 7 અબજ. એને ઇંગ્લિશમાં શું કહો, 700 કરોડને શું કહો છો, 700 કરોડ એટલે 7 બિલિયન, બરાબર છે ને, બરાબર છે ને, 700 કરોડ, 7 બિલિયન એટલે અબજ થઈ ગયા ને, હા 700 કરોડ, 700 કરોડ 7 અબજ, 7 બિલિયન. તો 7 બિલિયન એટલી સમ્યક દ્રષ્ટિ મનુષ્યો છે, કેટલા કયા ગુણસ્થાનવાળા, સમ્યક દ્રષ્ટિ મનુષ્યો આટલા છે અઢી દ્વીપમાં, વિદેહ ક્ષેત્રમાં ને આ બધા થઈને અઢી દ્વીપમાં ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિ મનુષ્યો આટલા છે, બરાબર. તમે ધ્યાનથી સમજો, જ્યારે અત્યારનું સાયન્સ જે છે ને, સાયન્સ એ ટોટલ વિશ્વની પોપ્યુલેશન 7 બિલિયન કહે છે, 7 બિલિયન કહે છે, બરાબર છે ને શ્રેયસભાઈ, લગભગ એપ્રોક્સિમેટલી નિયરેસ્ટ 7 બિલિયન એ કહે છે. અને આપણામાં તો 7 બિલિયન તો શું બતાવે છે, સમય દ્રષ્ટિ, એનો મતલબ બધા શું થઈ ગયા, બધા સમય દ્રષ્ટિ થઈ ગયા. એના પરથી વિચાર કરો કે વર્તમાનનું સાયન્સ છે ને, એ કાંઈ ઇન્વેસ્ટિગેશન કરી શક્યું નથી જૈન શાસનના હિસાબે, કાંઈ નથી શોધ્યું. તમે થોડો ક્યારેક ફરી મળવાનો યોગ બનશે ને, તમને બતાવીશ કર્ણાન યોગના હિસાબ કિતાબ કેવા મોટા મોટા હોય છે ને, વિશ્વની શું વ્યવસ્થા છે. તો સમજો મારે જે કહેવું છે, બહુ ગંભીર વાત હવે છે, ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિ મનુષ્ય કેટલા કયા, 7 બિલિયન, અને કુલ મનુષ્યોની સંખ્યા કેટલી છે, 29 ડિઝિટ પ્રમાણે. તો હવે એનું તમે ગણિત મૂકશો તો ખ્યાલ આવશે કે 7 બિલિયન હોય, 7 બિલિયન તો એક સમ્યક દ્રષ્ટિ, 7 બિલિયન તો 1 સમ્યક દ્રષ્ટિ, તો પછી 29 અંક પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 29 ડિઝિટ મૂકો એની નીચે 7 બિલિયનના 009 જેટલા થશે, બિલિયનમાં લગભગ 9 જેવા આવશે, અને એ 29 એ પ્રમાણે 000 એ પ્રમાણે ડિઝિટ મૂકો અને નીચે 7 બિલિયન એ મૂકો અને ક્રોસ કરતા જાઓ તો લગભગ 9 જેટલા ડિઝિટ એપ્રોક્સિમેટલી નીકળી જશે. તો કેટલા ડિઝિટ બાકી રહ્યા, 20 ડિઝિટ બાકી રહ્યા, 20 ડિઝિટ. તો હવે કરો 20 ડિઝિટ, એનો અર્થ એ થયો કે 20 ડિઝિટ મનુષ્યમાં એક સમય દ્રષ્ટિ હોય છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો, 700 કરોડ એક સમય દ્રષ્ટિ, તો 29 અંક પ્રમાણે કેટલા, તો 29 અંક પ્રમાણ ભાગ્યા 700 કરો ને, 29 અંક પ્રમાણ ભાગ્યા 700 કરો, તો એ કહે છે કે એને ભાગ્યા તો 20 અંક પ્રમાણ જે સંખ્યા થાય ને એના બરાબર તમારે એક સમય દ્રષ્ટિ મૂકતા જાઓ, ફરી 20 અંક પ્રમાણે એક, તો 29 અંક પ્રમાણે 700 થાય છે. એવી રીતે છે ભાઈયા, એવું નથી કે બીજા સમય ગુરુદેવ એટલા માટે કહેતા આ કોઈ આલી દુવાલીનો માર્ગ નથી, એટલે કહેતા હતા વાસુદેવના કેસરિયા લાડુ હોય ને એ વાસુદેવ પચાવે, ચક્રવર્તીની ખીર હોય ચક્રવર્તી પચાવે, એમાં સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે અંદરમાં ઘણી એવા પ્રકારની પાત્રતા, ઘણી તૈયારી હોય ત્યારે કામ થઈ શકે છે ભાઈયા. આ અંદરમાં પોતાના આત્માને જગજોડવા માટેની વાતો છે ભાઈ. જગ વાતોમાં ને આ રિયલ ટ્રુથ આ પ્રમાણે છે, આ વાસ્તવિકતા આ પ્રમાણે છે. હા, તો છેલ્લે વાત કીને પૂર્ણ કરીએ છીએ આપણે, કે પ્રશ્ન એ થાય પાછો કે આપણે ભવ્ય કે અભવ્ય. તો એક વાત એ સમજો કે ગુરુદેવશ્રીને જ્યારે આવો પ્રશ્ન કર્યો ને, તો ભવ્ય ને અભવ્ય સ્વામી કહે કે આપણે ભવ્ય કે અભવ્ય કઈ રીતે ખ્યાલ આવે, તો ગુરુદેવે કહ્યું કે એ તો પર્યાય આશ્રિત નયનો વિષય છે. એ તો પર્યાયનો વિષય છે, ભવ્ય ને અભવ્ય એ તો પર્યાયની સાથેનો ખેલ છે ને. હવે કે હું ગાયક છું એમ નક્કી કરને, ભવ્ય શું કે અભવ્ય શું વાત બાજુમાં મૂક, હું ગાયક છું એમાં કોઈને ડાઉટ છે? ભવ્ય અભવ્યમાં તમને અંદરમાં ઉહાપોહ થાય કે શું હશે, હું ગાયક છું કે જડ છું, બોલે એવો પ્રશ્ન થાય છે કોઈને? હું ગાયક જ છું અને જડ નથી. તો હું ગાયક છું ને એવી પ્રતીતિ કરીને, એવી પ્રતીતિ કરી એનો મતલબ હું ભવ્ય છું એવું નક્કી થઈ ગયું. શું કહ્યું? હું ગાયક છું એવી પ્રતીતિ થઈ તો અંદરમાં ભવ્યત્વ શક્તિ હતી, એ ભવ્યત્વ શક્તિની શું થઈ ગઈ? વ્યક્તિ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ. ભવ્ય શું અભવ્ય છે વાત બાજુમાં મૂકો, હમણાં બાજુ એ ફાઇલ બંધ કરી દો અને હું ગાયક છું એ ફાઇલ ખોલીને બેસી જાઓ અને અંદરમાં ચાલ્યા જાઓ તો અંદરમાં ભવ્યત્વ શક્તિ છે ને વ્યક્તિ થઈ જાય છે. આ છે ભાઈ ગુરુદેવના જવાબ, અદ્ભુત જવાબ છે ભાઈ. આ વિસ્તારથી ચર્ચા લઈશું કાલે, થોડી એક પ્રશ્નનો જવાબ તમે શોધીને આવજો કે સિદ્ધ ભગવાન ભવ્ય કે અભવ્ય એટલું શોધીને આવજો જરાક. હા, ઠીક છે, જોઈ લઈએ.
જીનવાણી હે ઉપર ઉપર.